નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત નવલકથાની વાત કરવાના છીએ જેણે ખરેખર ઇતિહાસ પર છાપ છોડી છે.
હા, બિલકુલ.
દક્ષિણ આફ્રિકાના સાહિત્યમાં અને વિશ્વમાં પણ એલન પેટનની ક્લાસિક કૃતિ ક્રાય ધ બિલોવ્ડ કન્ટ્રી,
ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક.
અને એલન પેટન એ માત્ર લેખક નહોતા, એ એક શિક્ષક હતા, રંગભેદ વિરોધી કાર્યકર પણ હતા.
હા, એમનું પેલું ડીપક્લુફ રિફોર્મેટરીનો અનુભવ યુવાન અશ્વેત અપરાધીઓ સાથેનો, એ બહુ મહત્વનું છે. એમને ખબર હતી કે આ સિસ્ટમ કેવી રીતે લોકોને તોડી રહી છે.
બરાબર. અને આ પુસ્તક આવ્યું 1948માં.
હા, એ જ વર્ષે જ્યારે રંગભેદ સત્તાવાર રીતે કાયદો બન્યો.
એટલે આ ખાલી વાર્તા નથી, આ એક રીતે ઐતિહાસિક સાક્ષી છે, એક નૈતિક અપીલ છે. આજે આપણે આ જ કૃતિની જટિલતા, એના પાત્રો, એનો ઊંડો સંદેશ સમજવાની કોશિશ કરીશું કે મેં આજે પણ આટલી મહત્વની છે.
ચોક્કસ. અને એ સમજવા માટે પહેલા એની ભૂમિ, એનું સેટિંગ સમજવું પડે. પેટર્ન આપણને 1940ના દાયકાના દક્ષિણ આફ્રિકામાં લઈ જાય છે, પણ બે અલગ ચિત્રો બતાવે છે, એકદમ વિરોધાભાસી. એક છે નતાલનું નદોત્સેની ગામ, લીલુંછમ, શાંત લાગે.
હા,
પણ ગરીબી છે, જમીન ધોવાઈ રહી છે, ઉજ્જળ થતું જાય છે,
એટલે દેખાવ છડામણો છે.
બરાબર. અને બીજી બાજુ છે જોહાનિસબર્ગ, મોટું શહેર, ઘોંઘાટ, તકો દેખાય.
હા, પણ સાથે સાથે
ગુનાખોરી, ભ્રષ્ટાચાર, લોકોનું નૈતિક પતન, આખું સામાજિક માળખું જાણે ભાંગી રહ્યું છે. ખરેખર બે દુનિયા જેવું, એક જ દેશમાં.
અને આ બે દુનિયાનો સંઘર્ષ જ વાર્તાના કેન્દ્રમાં છે, નહીં જે આપણે સ્ટીફન કુમાલોની યાત્રામાં જોઈએ છીએ.
હા, એ જ સ્ટીફન કુમાલો, નદોત્સેનીના વૃદ્ધ ઝુલુ પાદરી, સીધા શ્રદ્ધાળુ માણસ.
એમને જોહાનિસબર્ગ જવું પડે છે પોતાના દીકરા એપ્સલોમ અને બહેન ગર્ટ્રુડની શોધમાં.
હા, અને એ યાત્રા માત્ર ભૌગોલિક નથી રહેતી, એ એમના માટે એક આંતરિક, એક આધ્યાત્મિક કસોટી બની જાય છે.
મૂળભૂત પ્રશ્ન એ જ ઊભો થાય છે કે જ્યારે સમાજ આટલો બધો વહેંચાયેલો હોય, અન્યાય આટલો ઊંડો હોય, ત્યારે શું ક્ષમા શક્ય છે, સમાધાન શક્ય છે?
આ પ્રિય દેશ, એવું જે લેખક કહે છે, શું એ ક્યારેય રૂઝાશે? આ પ્રશ્ન આખી નવલકથામાં ગૂંજતો રહે છે.
અને એનો જવાબ આપણને પાત્રોમાં મળે છે, ખાસ તો સ્ટીફન કુમાલોમાં. એ નવલકથાનું હૃદય છે, ખરું ને?
બિલકુલ. ઉમફુંદિસી એટલે કે પાદરી, નમ્ર, શ્રદ્ધાળુ, પણ જોહાનિસબર્ગની હકીકત એમને હલાવી દે છે.
એમના પોતાના પરિવારનું પતન, દીકરા પર હત્યાનો આરોપ, આ બધું જોઈને કોઈ પણ ભાંગી પડે.
એ ભાંગે છે, દુઃખ એમને તોડે છે, પણ ખતમ નથી કરી દેતું. એ નોંધપાત્ર વાત છે. એમની શ્રદ્ધા કસોટીમાંથી પસાર થાય છે, પણ એ વધુ ઊંડી બને છે, વધુ કરુણાભરી.
પણ ક્યારેક એવું નથી લાગતું કે બસ હવે હદ થઈ ગઈ, હવે એમનો ઈશ્વર પરથી ભરોસો ઉઠી જશે?
હા, એવા મોમેન્ટ્સ આવે છે, ચોક્કસ આવે છે. જ્યારે એ જેલમાં દીકરાને મળે છે, જ્યારે એને આખી વાત ખબર પડે છે, એ ક્ષણો બહુ ભારે છે. એ નિરાશ થાય છે, સવાલો પૂછે છે, પણ શ્રદ્ધા એમને સાવ છોડી નથી દેતી. એ દુઃખને સ્વીકારીને કોઈક રીતે ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધવાનો રસ્તો શોધે છે. એ જ એમની તાકાત છે.
અને એમની વેદનાની સમાંતર બીજા એક પિતા છે, જેમ્સ જાર્વિસ.
હા, જેમ્સ જાર્વિસ, શ્વેત ખેડૂત, પૈસાદાર, એ જ વિસ્તારમાં રહે પણ ઊંચાઈ પર, કુમાલોથી સામાજિક રીતે, માનસિક રીતે બહુ દૂર.
શરૂઆતમાં તો એ જાણે આ બધા વંશીય મુદ્દાઓથી સાવ અલિપ્ત લાગે છે.
બરાબર, પોતાની દુનિયામાં જ રહે છે, પણ પછી એના દીકરા આર્થર ના મૃત્યુના સમાચાર આવે છે
અને બધું બદલાઈ જાય છે.
હા, એ જોહાનિસબર્ગ જાય છે અને ત્યાં એને ના દીકરાના લખાણો મળે છે.
આર્થર તો બહુ પ્રગતિશીલ હતો, સામાજિક ન્યાય, સમાનતા વિશે લખતો હતો.
એટલે એ લખાણો જાર્વિસ માટે અરીસો બની જાય છે.
એકદમ. એ પહેલીવાર પોતાના દીકરાને, એના વિચારોને ખરેખર સમજે છે. એની આંખ ખુલી જાય છે. એની યાત્રા અજ્ઞાનથી સમજણ તરફની બને છે, નિષ્ક્રિયતામાંથી સક્રિય સહાનુભૂતિ તરફની.
મને એમ થાય છે કે આર્થરના લખાણોમાં એવું શું હશે જેણે એના પિતા પર આટલી ઊંડી અસર કરી? કદાચ એ કે એ માત્ર બીજાના દુઃખની વાત નહોતો કરતો.
હા, પણ પોતાની શ્વેત સમાજની નૈતિક જવાબદારીની વાત કરતો હતો. આ સીધી વાત પોતાના જ દીકરાના શબ્દોમાં એ જાર્વિસ માટે આઘાતજનક હશે.
બરાબર. એ જ એના પરિવર્તનનો પાયો બને છે. અને આ બે પિતા કુમાલો અને જાર્વિસ, એમને જોડનાર કોણ?
એબ્સોલોમ કુમાલો, સ્ટીફનનો દીકરો.
હા, એબ્સોલોમ એ પેઢીનું પ્રતીક છે જે ગામડામાંથી શહેરમાં આવીને ખોવાઈ જાય છે, ભટકી જાય છે.
એ કોઈ મોટો ગુનેગાર નથી લાગતો.
ના, બિલકુલ નહીં. એ ડરેલો યુવાન છે, સંજોગોનો શિકાર બને છે, અને ડરના માર્યા જ એનાથી ગોળી ચાલી જાય છે, જેનાથી આર્થર જાર્વિસનું મૃત્યુ થાય છે. એ પોતે પણ આ તૂટેલી વ્યવસ્થાનો જ ભોગ છે.
જ્યારે જેનું મૃત્યુ થયું એ આર્થર જાર્વિસ, એ ભલે વાર્તામાં હાજર નથી, પણ એના વિચારો,
હા, એના વિચારો જ નવલકથાનો નૈતિક આધાર છે. એનું મૃત્યુ દુઃખદ છે, પણ એના કારણે જ એના પિતા બદલાય છે અને સમાધાનની આશા જન્મે છે.
બીજા પાત્રો પણ છે. થિયોફિલસ સિમાંગુ, જે કુમાલોને રસ્તો બતાવે છે, શાણા પાદરી.
હા, ખૂબ દયાળુ અને સમજદાર. અને ગર્ટ્રુડ, કુમાલોની બહેન, શહેરમાં સ્ત્રીઓની શું હાલત થાય છે એનું ચિત્ર.
પણ છેવટે તો જે સંબંધ સૌથી મહત્વનો છે એ કુમાલો અને જાર્વિસ વચ્ચેનો છે.
હા, એક ગોળી, બે પિતા, એમનું દુઃખ એક જ. અને આ સહિયારું દુઃખ જ જાતિ, વર્ગ, બધા ભેદભાવ ઓગાળી દે છે
અને સમજણનો એક સેતુ બંધાય છે. નાજુક પણ મજબૂત, એ જ આશા છે.
હવે વાર્તાના પ્રવાહની વાત કરીએ તો ત્રણ પુસ્તક છે. પહેલા પુસ્તકમાં કુમાલોની યાત્રા શરૂ થાય છે, નદોત્સેનીથી જોહાનિસબર્ગ,
ડર અને આશા સાથે.
હા, પણ ત્યાં એને કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. સિમાંગુની મદદથી બહેન ગર્ટ્રુડને શોધે છે સોફિયા ટાઉનમાં, બહુ ખરાબ હાલતમાં.
પછી દીકરાની શોધ.
હા, એબ્સોલોમની શોધ. અને એ શોધ એને ગુનાની દુનિયામાં લઈ જાય છે. અને પછી પેલું ભયાનક સત્ય, આર્થર જાર્વિસની હત્યા, અને મુખ્ય શકમંદ એબ્સોલોમ.
જેલમાં દીકરા સાથેની મુલાકાત અને એબ્સોલોમની પ્રેમિકા ગર્ભવતી છે એ વાત. કુમાલો સાવ ભાંગી પડે છે. પહેલું પુસ્તક અહીં પૂરું થાય છે, ઘેરી નિરાશામાં.
પછી પુસ્તક બે. હવે ફોકસ જાય છે જેમ્સ જાર્વિસ પર,
એના પુત્રના મૃત્યુના સમાચાર.
હા, એ જોહાનિસબર્ગ પહોંચે છે, આર્થરના ઘરે એના લખાણો વાંચે છે. સામાજિક ન્યાય, શ્વેત લોકોની જવાબદારી, ભવિષ્ય, ઊંડી વાતો.
એના દીકરાના આત્માનો અવાજ સાંભળે છે જાણે.
બરાબર. અને એ સમજે છે કે એનો દીકરો શેના માટે લડતો હતો. આ વાંચન એની આંખો ખોલી નાખે છે, પરિવર્તન શરૂ થાય છે.
પછી એ મુકદમામાં જાય છે.
હા, એબ્સોલોમના કેસમાં હાજરી આપે છે અને ત્યાં એક કુમાલોને જુએ છે, બીજો દુઃખી પિતા. ગુસ્સો નહીં, પણ એક ઊંડી સહિયારી વેદના અનુભવે છે.
કોર્ટનો ચુકાદો શું આવે છે?
એબ્સોલોમને ફાંસી. એના સાથીઓ ફરી જાય છે અને છૂટી જાય છે. કાયદો અને નૈતિકતા વચ્ચેનું અંતર દેખાય છે. જોહાનિસબર્ગ છોડતા પહેલા જાર્વિસ આર્થર જે યુવા ક્લબને મદદ કરતો હતો એને મોટું દાન આપે છે, અનામી રીતે. એના બદલાવનું પહેલું પગલું.
અને પછી પુસ્તક ત્રણ, પાછા નદોત્સેમે.
હા, કુમાલો શરમ અને દુઃખ સાથે પાછો ફરે છે. ગામમાં ભયંકર દુખાળ છે, જાણે કુદરત પણ સાથ નથી આપતી. બધી આશા મરી ગઈ હોય એવું લાગે.
પણ પછી
ધીમે ધીમે નાની નાની આશાની કિરણો દેખાય છે. આર્થરનો નાનો દીકરો ઘોડા પર આવીને કુમાલોને મળે છે, ઝુલુ શીખવું છે એમ કહે છે નિર્દોષતાથી.
જાણે પેઢીઓ વચ્ચેની દિવાલ તૂટી રહી હોય.
બરાબર. પછી ગામના બાળકો માટે દૂધ આવે છે. કોણે મોકલ્યું? જેમ્સ જાર્વિસે, અનામી રીતે.
અને પછી પેલો વરસાદ.
હા, વરસાદ આવે છે, દુકાળ તૂટે છે, જમીનમાં જીવ આવે છે. જાર્વિસ એક યુવાન કૃષિ નિષ્ણાત નેપોલિયન લેટસિટ્સીને મોકલે છે
જમીન સુધારવા માટે.
હા, ગામ લોકોને નવી ખેતી શીખવે છે. ઉજ્જળ જમીન ફરી લીલી થવા માંડે છે. આ બહુ મોટું પ્રતીક છે સમાજના પુનરુત્થાનનો.
કુમાલો અને જાર્વિસ મળે છે.
હા, એમની મુલાકાતો થાય છે, શાંત, ગહન, શબ્દો ઓછા, સમજણ વધુ. જાર્વિસ કુમાલોનું તૂટેલું ચર્ચ ફરી બંધાવવાની વાત પણ કરે છે, ભવિષ્ય તરફનું એક પગલું.
અને અંત, પરાકાષ્ઠા.
એબ્સોલોમની ફાંસીની આગલી સાંજ કુમાલો પર્વત પર જાય છે એકાંતમાં પ્રાર્થના કરવા. પોતાના દીકરા માટે, લોકો માટે, દેશમાંને શોક કરે છે. પણ જેમ રાત વીતે છે, પરોઢ થવાની તૈયારી થાય છે, એના શોકમાં આશા ભળે છે. એ દયાના કાર્યો યાદ કરે છે, પુનઃસ્થાપનાના સંકેતો જુએ છે, અને સૂર્યોદય થાય છે.
એક તરફ દીકરાના જીવનનો અંત,
અને બીજી તરફ એક નવી, કદાચ અનિશ્ચિત, પણ ટકી રહેલી આશાનું પ્રતીક.
આખી વાર્તામાં કેટલા બધા મુદ્દાઓ વણાયેલા છે. સૌથી પહેલો તો પેલો જાતિગત અન્યાય.
હા, અને એના લીધે સમાજ કેવી રીતે તૂટે છે?
પેટર્ન બહુ સંવેદનશીલતાથી બતાવે છે કે રંગભેદ જેવી વ્યવસ્થા પરિવારોનો સમુદાયોનો નાશ કેવી રીતે કરે છે.
એબ્સોલોમની વાત જ જુઓ ને, ગુનો એ વ્યક્તિની નબળાઈ કરતાં વધુ તો અન્યાયી સિસ્ટમની પેદાશ લાગે છે.
બરાબર. અને બીજો મોટો મુદ્દો છે ભય, ડર.
હા, ભય કેવી રીતે ભ્રષ્ટ કરે છે?
પેટર્ન બતાવે છે કે એ સમાજમાં ડર કેવો ફેલાયેલો હતો. શ્વેત લોકોને અશ્વેતોનો ડર, એટલે એ વધુ ક્રૂર બને.
અને અશ્વેત લોકોને ગરીબીનો, સત્તાનો ડર, જે એમને ક્યારેક ગુના તરફ ધકેલે. એબ્સોલોમ પણ ડરના માર્યા જ ગોળી ચલાવે છે. સીમાંગુના શબ્દો યાદ છે? મને ડર છે કે જ્યારે એ લોકો પ્રેમ તરફ વળશે ત્યારે અમે નફરત તરફ વળી ચૂક્યા હોઈશું.
કેટલી સચોટ વાત છે. આજે પણ આપણે જોઈએ છે ને કે ડર કેવી રીતે સમાજમાં ભાગલા પાડે છે, નફરત ફેલાવે છે.
અને પેટર્ન કહે છે કે એનો ઈલાજ પ્રેમ અને કરુણા જ છે.
બીજા પ્રતીકો પણ છે. જમીન.
હા, જમીન. નદોચ્છેનીની બગડતી જમીન એ તૂટેલા સમાજનું પ્રતીક છે, અને જ્યારે એ સુધરે છે ત્યારે એ આશાનું પ્રતીક બને છે.
પિતા પુત્રના સંબંધો પણ મહત્વના છે. સ્ટીફન, એબ્સોલોમ, જેમ્સ, આર્થર, પેઢીઓ વચ્ચેનો સંવાદ જે તૂટી ગયો છે
એને ફરી સાંધવાની જરૂર છે.
અને પછી પેલો અઘરો વિષય, પ્રાયશ્ચિત અને ક્ષમા.
હા, આ કંઈ સહેલું નથી. નવરકથા પણ એવું નથી કહેતી. સાચી ક્ષમા તો પીડામાંથી, નુકસાનની સ્વીકૃતિમાંથી આવે છે.
જેમ્સ જાર્વિસના પાત્ર દ્વારા એ બતાવાયું છે કે ખાલી માફી નહીં પણ ન્યાય માટે, સુધારા માટે કંઈક કરવું પડે.
અને શ્રદ્ધા, કુમાલોની શ્રદ્ધાની કસોટી થાય છે પણ એ ટકી રહે છે. ચર્ચ, વ્યક્તિગત શ્રદ્ધા એ મુશ્કેલીમાં પણ એક સકારાત્મક બળ બની રહે છે.
અને છેવટે સમાધાન અને સમળ, કુમાલો જાર્વિસ સંબંધ દ્વારા.
હા, ગમે તેટલા ભેદભાવ હોય પણ માણસ તરીકે એકબીજાને સમજવું, આદર આપવો શક્ય છે. આ સંબંધ એ જ બતાવે છે. કદાચ એ તરત બધું બદલી ન શકે પણ પરિવર્તનનો પાયો જરૂર નાખે છે.
લખવાની શૈલી પણ અદ્ભુત છે. એકદમ ગીતાત્મક, બાઇબલ જેવી સરળ પણ ગહન ભાષા.
હા, લયબદ્ધ વાક્યો, ટૂંકા, પુનરાવર્તનનો સરસ ઉપયોગ કર્યો છે અને દ્રષ્ટિકોણ બદલાય છે.
કુમાલો, જાર્વિસ, આપણે એમના મનમાં ઉતરી શકીએ છીએ. પ્રતીકો પણ સરસ છે. જમીન, ચર્ચ, પરોળ.
અને હા, પેલા વચ્ચે આવતા પ્રકરણો, ઇન્ટરકેલરી ચેપ્ટર્સ,
એ શું છે?
એ મુખ્ય વાર્તાને રોકીને જાણે બહારથી મોટા સામાજિક મુદ્દાઓ પર ટિપ્પણી કરે છે. ગ્રીક કોરસ જેવું કામ કરે.
ઓ, એટલે વ્યક્તિગત વાર્તાને મોટા સંદર્ભમાં મૂકે છે.
હા, એનાથી નવલકથાનો વ્યાપ વધી જાય છે.
ખરેખર આખી કથા આપણને એ શીખવે છે કે અન્યાય અને નફરતની માનવીય કિંમત કેટલી મોટી હોય છે, કેટલી વિનાશક.
અને તેમ છતાં ગમે તેટલા અંધારામાં પણ કરુણા, સમજણ અને ફરીથી શરૂઆત કરવાની શક્યતા હંમેશા હોય છે. માણસ માણસને સમજી શકે એ શક્તિમાં આપણો વિશ્વાસ જાળવી રાખે છે.
આપણે એ વિચારવાનું રહ્યું કે આટલા વર્ષો પછી શું આજે પણ ક્યાંક ને ક્યાંક સાચો તો નથી ને?
ફરજિયાત સમાપન પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.